SBS રેડિયો.
હજારો વર્ષ અગાઉ લખાઈ ચૂકેલા વેદ પુરાણની વાતો સાંપ્રત સમયમાં કઈ રીતે સુસંગત છે, આવો જાણીએ કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ પાસેથી. પૌરાણિક કથાઓ જે હજારો વર્ષ અગાઉ લખાઈ ચૂકી છે તેમાંથી એવી કઈ વાતો છે જે આજની આપણી ફાસ્ટ લાઇફમાં ટેકનોલોજી સંચાલિત દુનિયામાં ખાસ કામ લાગે તેવી છે?
હું આપને એકાદ બે ઉદાહરણ આપું કે પ્રસિદ્ધ કથા લગભગ પુરાણમાં હોય છે કે દક્ષ પ્રજાપતિ, એક પ્રજાપતિઓનો અધિનાયક, એને 16 દીકરી, એમાં સૌથી નાના સતી ભવાની શંકર ભગવાન સાથે એને વિવાહ કરાવ્યા અને પછી સસરા જમાઈને બન્યું નહીં અને યજ્ઞમાં સતી ભવાની આવ્યા અને પિતાને આંગણે દીકરીને અગ્નિસ્નાન કરવું પડ્યું. હવે આ કથા સાંભળીને વિચાર આવે કે અત્યારના સમયમાં આ કથા કઈ રીતે સુસંગત છે, હાલની જીવનશૈલી સાથે ક્યાં મેચિંગ છે. પણ બહુ શાંતિથી વિચારીએ તો આ કથા અત્યારે બહુ જ મેચ અને દરેક ઘરમાં જોવા મળતી કથા છે. દક્ષ પ્રજાપતિ એટલે એક જડતાનું પ્રતીક એટલા માટે એને માન્યો છે કે બહુ જ મોટો સત્તાધીશ છે, એની પાસે ખૂબ સંપદા છે અને એટલો જ એ વેદાધ્યયન એટલે ભણેલો એજ્યુકેટેડ માણસ છે. જ્યારે એને વાંધો જે કંઈ પ્રોબ્લેમ છે એની દીકરી સાથે નથી પણ એને મળેલા જમાઈ સાથે છે કે મારા સ્ટેટસ અથવા મારી લાયકાતના પ્રમાણમાં આ સામે જે મારો જમાઈ છે એ બિલકુલ સદંતર મને અપમાન અપાવે એવો છે. પરિણામે બંનેના વિચારો મેચ ન થઈ શક્યા એટલે જડતા અહંકારને વશ એને દીકરી સાથે સંબંધ કાપી નાખ્યો. એવું અત્યારે પણ બનતું હોય છે. આપણે ત્યાં હાલમાં તો એરેન્જ મેરેજ અને લવ મેરેજ બે વ્યવસ્થા છે, પણ એની અંદર જ્યારે વડીલો એવું વિચારે છે કે અમારું જે સ્ટેટસ છે, અમારી જે મિલકત છે અથવા તો અમારા પરિવારમાં જે એજ્યુકેશન છે એને અનુરૂપ જ આવનારી વ્યક્તિ યા તો જમાઈ યા તો પુત્ર વધુ, પણ એને અનુરૂપ જ હોવી જોઈએ, અને જો ના હોય દીકરી કે દીકરો એની મેળે શોધી લાવે છે ત્યારે એને એ મેચ નથી થતું, એને સાથેની પ્રતિકૂળતા રહે છે. એટલે આવી જડતા જ્યારે પણ સર્જાશે તે હંમેશા આવી અઘટનીય દુર્ઘટનાઓ જ સર્જાશે. કારણ દક્ષની જિદ અને જડતા કે હું ન સ્વીકારું તે ન જ સ્વીકારું. પણ એની સામે બીજું જ પાત્ર હિમાલય છે કે જેને ત્યાં એ સતી ભવાનીએ પાર્વતી રૂપે જન્મ લીધો. તો હિમાલય વિશાળ છે એટલે કદથી ક્ષેત્રફળથી વિશાળ છે, ના એની વૈચારિક વિશાળતા છે કે એને શંકર ભગવાનને જેવા છે એવા એ જ સ્વરૂપમાં એની મહાનતાને એને ધામધૂમથી સ્વીકારી તો આજે એ કેટલું સારું પરિણામ આવ્યું. અને ઉદાર વિચારશીલ વ્યક્તિને આપણે હિમાલયની ઉપમા આપીએ છીએ. ત્યારે મા બાપે ઉદાર થવું જોઈએ, ગિવઅપ કરવું પડે અથવા તો જે કંઈ કરવું પડે મા બાપે જ સમજણનો હિમાલય બનવું પડે, એ આ કથાનું પ્રતિકાત્મક સ્વરૂપ છે.
આજના જમાનામાં અરેન્જ્ડ મેરેજીસ લોકોને સમજાવવા ડિફિકલ્ટ છે. નવી પેઢી માટે લવ મેરેજ, જાતે જીવનસાથીની પસંદગી ખૂબ મહત્વની છે. એ પ્રણાલી આપણા દેશમાં આપણી સંસ્કૃતિમાં સ્વયંવરથી ચાલી આવી છે. એ સામાજિક વ્યવસ્થા વિશે થોડું જણાવશો?
બહુ સરસ પ્રશ્ન આપણે કહ્યો કે પહેલી વસ્તુ તો એ છે કે હિન્દુ ધર્મમાં લગ્ન પણ એક સંસ્કાર છે, 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. એક બીજી લગ્ન એક આજીવન અને આમરણાંત વણાયેલી એક પ્રેમની ગ્રંથિ, પ્રેમની ગાંઠ છે. એ એ સમયના વડીલો બરાબર સમજતા હતા એટલા માટે થઈ અને એમને કાંઈક સુંદર પોતાની જે રાજકુમારી જેને એને ખૂબ શિક્ષા આપીને શિક્ષિત દીક્ષિત કરી છે અને એનું જીવનસાથી પાત્ર સુયોગ્ય એની મેળે પસંદ કરી શકે માટે સ્વયંવરની રચનાઓ થતી હતી. એક સ્વાભાવિક છે કે આપણે બહાર મુસાફરી કરવી હોય અને 4-5 કલાકની જર્નીમાંય પણ કોઈક બાજુમાં કોઈક વિપરીત વિચારવાળો આવીને બેસી જાય તો આપણી એ મુસાફરી જો આપણે એકદમ બોઝિલ લાગતી હોય તો આખી જિંદગીની મુસાફરી કોઈ વિપરીત વિચારવાળા વ્યક્તિ સાથે કઈ રીતે નીકળે. ત્યારે રાજાઓએ એક બહુ સુંદર વિચાર કર્યો કે મારી દીકરીમાં જે ગુણ છે એ ગુણને ગુણાનુરાગી, ગુણને અનુરૂપ વ્યક્તિ જીવનસાથી મળે માટે એ સ્વયંવર રચાતો અને એની અંદર રાજા માત્ર સ્કોલર જેનામાં કંઈક ગૌરવ છે, જેનામાં કંઈક વિશેષતા છે એવા રાજકુમારોને આમંત્રિત કરીને પછી દીકરીના હાથમાં જયમાલ આપી અને રીતસર એને સ્વતંત્રતા અપાતી કે તારું મન જેમાં માને, તને જે યોગ્ય લાગે એના ગળામાં તારે માળા પહેરાવવાની અને તું જેને માળા પહેરાવીશ એ મને સ્વીકાર્ય છે કારણ કે એ તારા વિચારોને અનુરૂપ ગુણવાન વ્યક્તિ હશે. એનું એક મોટું પ્રમાણ છે જનક રાજાએ, જનક વિદેહીએ પોતાની દીકરી સીતાજી માટે સ્વયંવર રચ્યો. આપ કદાચ કથા બધા જાણતા હશો, એવી કથા આવે રામાયણ 400 લખાણી છે, તુલસીકૃત ઉપરાંત પણ. તો એમાં ઘણી રામાયણમાં એવી કથા આવે, સીતાજી માત્ર 5 વર્ષના હતા એ સમયે, જે ધનુષ, શિવ ધનુષ્ય પરશુરામજીનું હતું, તો એટલું બધું વજનદાર હતું કે હજારો યોદ્ધાઓથી પણ ઉઠતું નહોતું. એટલે જ્યાં હતું એ ધનુષ્ય આજુબાજુમાં સફાઈ થતી હતી, પણ ધનુષ્યની નીચે કોઈ સફાઈ કરી નહોતું શકતું, કારણ ઉઠાવી નહોતું શકાતું. 5 વર્ષની એની બાલિકા સીતાજી એ સફાઈ કરવા જાય છે ત્યારે આ ધનુષ્યને ડાબા હાથે ઉપાડી અને બાજુમાં મૂકી દીધો અને સફાઈ કરી, ત્યારે રાજા જનકજી હતપ્રદ થઈ ગયા કે 5 વર્ષની દીકરીમાં આટલું બળ છે કે જે મોટા યોદ્ધાઓ નથી ઉપાડી શકતા, ને એને ડાબા હાથે ઉપાડી લીધું. હવે આનો પતિ કેવો હોવો જોઈએ કે જે આ શિવ ધનુષ્યને એક પણછમાં તોડી શકે, એ જ બળવાન એનો પતિ. એટલા માટે એને સ્વયંવરની રચના કરી, અને જો એનું પરિણામ સારું આવ્યું, સ્વયંવરને કારણે એને રામ જેવા અનુરૂપ પતિ મળ્યા. સામે શ્રીમદ ભાગવતમાં એનું એક બીજું પ્રમાણ આપું કે રુકમણીજી પણ સ્વયં સતી લક્ષ્મીજીનું સ્વરૂપ છે, પણ એમના પિતાજીએ સ્વયંવરનો નિર્ણય ન લીધો. એમના પિતા વિદર્ભ દેશના રાજા ભીષ્મક રાજા, એમને દીકરા રુકમૈયાની સલાહ માની અને પોતાની મેળે શિશુપાલ, જે એ સમયનો છત્રપતિ હતો ચેદી નરેશ, એની સાથે એને વાગદાન સગાઈ જે કોઈ કરી દીધું. મતલબ પુત્રીનું કૌશલ્ય જાણે છે, એને ખબર છે, તો પણ એને એ પોતાના સ્ટેટસને કહો જે કહો તેને આડું રાખી એને આ પરિણામ કર્યું. પરિણામે રુકમણી હરણ સર્જાયું. પણ જો એને સ્વયંવરનો વિચાર કર્યો હોત તો આ ઘટના કદાચ આ રીતે ન હોત. એટલે આપણે ત્યાં જે સ્વયંવરની રચનાઓ થતી હતી રાજ્યકાલમાં, બહુ જ ઉદાર, બહુ ઉપયુક્ત, અને જે દીકરીમાં જે ગુણ છે એને અનુરૂપ વ્યક્તિ મળે અને એનું જીવન શ્રેષ્ઠ બને, એની સંતતિ પણ આવનારા સમાજ માટે એક આશીર્વાદરૂપ બને, એટલા માટે સ્વયંવરોની રચના થતી એવું પ્રમાણ મળે છે.
આપ સાંભળી રહ્યા છો કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ પાસેથી વેદ પુરાણની એવી વાતો જે સાંપ્રત સમયમાં સુસંગત છે. આવા અન્ય કોઈ વિષય પર તમે ચર્ચા સાંભળવા માંગતા હો તો અમારો સંપર્ક કરી અમને જરૂર જણાવશો. આશા રાખું છું આજનો વાર્તાલાપ આપને ગમ્યો હશે.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.